यतो जायते पाल्यते येन विश्वम् जनेभ्यः परं लीयते यत्र विश्वम् यदा तत्त्वमस्यादिजन्यं विबोधं भजेतं गुरुं चात्मनस्तस्य। परम तत्व परमात्मा योगीराज अवधूत जे सर्वना हृदयमां रमी रह्या छे, सर्वनुं कल्याण करवा वाला छे, एज प्रभु अचल मोक्षयुतम, स्वयं अचल मोक्षनो स्वरूप छे अने सौने अचल मोक्षनो मार्ग आपवा वाला पण स्वयं छे। जेने कहू मम देवतम ए मारा भगवान छे, जय महाराज मारा सदगुरु भगवान छे, अमे एमने शरणे छे, सकल शास्त्र रहस्य विदम, बधाज शास्त्रोनु परम रहस्य स्वरूप पोते छे अने एवा गुरु ने जाणवा छे, विदम गुरुम सदगुरु नु स्वरूप ए तत्व छे। सद्गुरु स्वयं परिपाक स्थिति मा आवे त्यारे ए मनुष्य देह न रहता, ए स्वयं तत्व बनी जाय छे। अने ए गुरु तत्व ने जाणवा माटे तो केटला उपासक साधो साधको संतो ऋषियों केटलो बधो प्रयत्न करे त्यारे गुरु तत्व ने पामीने एने समझी शके छे। अहींया विदित विश्व विभूम, आप जगत ना विभू छो, समस्त सृष्टि ना जानकार छो, विश्व विदितम विभूम એટલે જગત આપને જાણે છે, જે સાધક છે તે, અને આપ સ્વયં જગત સ્વરૂપ છો, આપ જગતને પણ જાણવા વાળા છો। જે પરમ તત્વ છે એ જય મહારાજનું સ્વરૂપ છે અને એ સ્વયં વિભુ છે, જે સર્વત્ર છે, સર્વમાં છે, છતાંય નિર્લેપ છે, સર્વત્ર હોવા છતાંય સર્વથી નિસંગ છે, એને વિભુ કહેવામાં આવે છે। તો જો પરમ તત્વ સ્વયં વિભુ તરીકે સૃષ્ટિના તત્વને સર્વત્ર પ્રસરાવતા હોય અને એ તત્વને જ પોતાનામાં રાખતા હોય અને પોતે જ એ આખા સમગ્ર વિશ્વના તત્વની અંદર વિરમી રહ્યા હોય, એને શાસ્ત્રોએ પરમાત્માને વિભુ કહ્યું છે। આપ સ્વયં પ્રભુ છો, વિભુ છો, અને સૃષ્ટિના એ તત્વનું સ્વરૂપ પણ આપનું પોતાનું જ છે। એને કહ્યું શિવમ ઈશ્વરમ, આપ કલ્યાણકારી ઈશ્વર છો। જય મહારાજનો વિગ્રહ સૌના કલ્યાણ માટે છે, શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ થાય છે, શિવ એ કલ્યાણનું સ્વરૂપ છે અને એને શરણે જે જાય એ સૌનું કલ્યાણ કરે છે। જય મહારાજને શિવ સ્વરૂપ કયા, શિવમેશ્વરમ કયા, આપ ઈશ્વર તત્વ છો અને સમસ્ત સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ છો, શિવમ ઈશ્વરમ। ઈશ્વર એટલે જે આ જગતનું ઐશ્વર્ય, જગતના સર્વ ઐશ્વર્યમાં એ પોતે જ બિરાજેલા છે અને બધું જ ઐશ્વર્ય એ જય મહારાજના સ્વરૂપની અંદર જ છે, એનું નામ ઈશ્વર। ઈશ્વર એટલે જેનું ઐશ્વર્ય વૈભવ આ સમસ્ત સૃષ્ટિ આ જગત એ જેનો વૈભવ છે. અને વૈભવમાં કેટલા બધા આશ્ચર્યો છે, કેટલા બધા કલ્યાણ છે. જ્યાં જ્યાં નજર નાખો ત્યાં આગળ આશ્ચર્ય છે. એક દાણો વાવો અને એમાંથી 15-20 ફાંસલા નીકળે અને દરેક એક એક ફાંસલા ઉપર એક એક દૂડું હોય અને એમાં 500-500 દાણા હોય. આશ્ચર્ય નથી? આખી સૃષ્ટિને તમે જુઓ, પ્રકૃતિમાં જુઓ, તો તમને પરમાત્માના ઐશ્વર્યના જ અને આશ્ચર્યના જ દર્શન થશે. પક્ષીઓના છે, ઈંડા છે, કદાચ એક ઈંડું ક્યાંક ફૂટી ગયું ને, તેમાં માત્ર પ્રવાહી જશે, માત્ર પ્રવાહી. પણ એ ઈંડું 20-25 દિવસ સેવાયા પછીથી એ પ્રવાહીની અંદર પાંખો, આંખ, ચાંચ, પગ, નર ક્યાંથી આવ્યું? માત્ર એની અંદરથી આ રચના થઈ કેવી રીતે? આ પરમાત્માનું ઐશ્વર્ય છે. પરમાત્માના આ આશ્ચર્ય અને ઐશ્વર્યનો વૈભવ છે. જમીન છે, એક જ જમીનના ટુકડાની અંદર કારેલું પણ વાવો, ટામેટું પણ વાવો, મરચું પણ વાવો, બરાબર છે. અને એ બધામાં એનો પોતાનો અલગ અલગ સ્વાદ, માટી, પાણી, ખાતર એક. આ છે ઈશ્વરનો વૈભવ અને આ છે સૃષ્ટિનું આશ્ચર્ય. ક્યાં શું આખા શરીરની અંદર, માણસના શરીરની અંદર વ્યવસ્થિત ગોઠવી આપ્યું, પણ જન્મતા પહેલા, શરીર થતા પહેલા આંખો આઈને બદલે આઈને, કાન આઈને બદલે આઈને કેવા લાગત. પણ જુઓ, સૃષ્ટિમાં દરેક માનવનો એક ચહેરો એક સરખું, બધું જ. હાથની જગ્યાએ પગ મૂકી દીધા, પગની જગ્યાએ હાથ મૂકી થઈ જાય તો ખરું, ભૂલો નથી થતી. હમણાં પેપર મને આવ્યું આજે કે જમણા હાથને બદલે ડાબા હાથનું ઓપરેશન કરી નાખ્યું, 4 ડોક્ટરે ભેગા થઈને. તો સૃષ્ટિનું આશ્ચર્ય આ છે કે જેમાં આપણને બધું જોવા દ્રશ્યમાં આવે, પણ આપણે અનભિજ્ઞ છે, એના તરફ લક્ષ નથી, દ્રષ્ટિ નથી. અને એના કારણે ઈશ્વરના ઐશ્વર્યના એના વૈભવના દર્શન કરી શકતા નથી. કે જેમ એક વનવાસી આવ્યો, અભણ છે, એને કશી ખબર ના હોય કોમ્પ્યુટર શું છે, ટીવી શું છે, એને કશી શી ગતાગમ પડવાની હતી, શું ભણવું, કેવું ભણવું, કોલેજ હોય ને, તો અનભિજ્ઞ. એમ આપણે પણ એના જેવા જ છીએ. કેમ? ઈશ્વરની આ સૃષ્ટિનું આટલું બધું ઐશ્વર્ય હોવા છતાંય આપણી આંખમાં કે આપણા મગજમાં આવતું જ નથી. ભગવાને આ સૃષ્ટિ સર્જન કરી અને એની અંદર માણસને રાત ને દિવસ બે આપ્યા. જો એક સરખું જ આપી દીધું હોત તો અંધારું તો અંધારું, અજવાળું તો અજવાળું, શી દશા થાત, કેવી સ્થિતિ થાય. તો આ છે ઈશ્વરનું ઐશ્વર્ય. આખી સૃષ્ટિમાં જ્યાં નજર નાખો ત્યાં જુઓ, ક્યાંય પણ. તો અહીંયા આગાડી કહ્યું કે શિવમ ઈશ્વરમ, બધાનું કલ્યાણ કરવા વાળા છો આપ. જીવ માત્રનું કલ્યાણ કરે, વિદિત વિશ્વ વિભુમ, સમગ્ર સૃષ્ટિમાં આપ પ્રચલિત છો ભગવાન તરીકે, વિભુ તરીકે. હવે બોલાવ, વિચાર કરો કે આ જ સ્તુતિની અંદર જેણે આ સ્તુતિ કરી છે એને જય મહારાજમાં કયા દર્શન નહીં થયા હોય. વિદિત વિશ્વ વિભુમ, કેટલી કેટલી ઊંચી શક્તિ હશે, કેવું ઊંચું તત્વ હશે ગુરુ તત્વ, કે એની અંદર બધું જ સમાયેલું હોય, પણ લાગે આપણા જેવા જ છે, બે હાથ પગ વાળા માણસ જેવા જ સાદા લાગે. ઓળખવા પડે, અંદર ઉતરવું પડે, ગુરુનું તત્વ શોધવા માટે સદગુરુ સુધી પહોંચવું પડે, સદગુરુમાં ભળવું પડે, અને એમાં ભળીશું તો જ સદગુરુનું સ્વરૂપ સમજાશે. જેમ લૂણ ઉદકમાં અહી ગળ્યું, એમ મન સદગુરુમાં ભળ્યું. જેમ મીઠું પાણીમાં ઓગળી જાય અને પછી પાણીને ગાળો તો એમાંથી મીઠું હાથમાં આવે નહીં, એમ મન પણ સદગુરુમાં પૂરેપૂરું ભળી જાય, એક રસ થઈ જાય, સમરસ જેને કહેવાય. દૂધમાં પાણી ભળે એટલે દૂધ ને પાણી સમરસ થઈ જાય, દૂધમાં સાકર ભળે તો દૂધ ને સાકર સમરસ થઈ જાય. એમ સદગુરુ તત્વને પામવા અને ત્યાં પહોંચવા માટે એમાં ઓતપ્રોત થવું પડે. લાડુ છે એમાં ઘી ગોળ ને લોટ વ્યવસ્થિત ભેગો ભળે, સરસ શેકાય, ચોખ્ખું ઘી નાખેલું હોય, પછી એ ગોળ ને બધું ભેગું થઈને. આ વખત તો લાડુ પ્રસાદ નો બહુ જ ફાઇન હતો. કેમ થયે કે એની અંદર જે બધાએ ભળવું જોઈએ એ ભળીને એક રસ થઈ ગયા. ક્યાંય લોટ જુદો પડે, ક્યાં ખાંડ જુદી પડે, ક્યાં ઘી જુદું પડે ના, જયારે એ બધું જ આખું ઓતપ્રોત થઈ જાય એકબીજામાં, એના અણુ અણુ એકબીજાની સાથે એવા ભળી જાય તો એનો સ્વાદ આવે. એમ જીવનની અંદર પણ મન સતગુરુમાં ભળ્યું, જેમ ઉદક લૂણ ઉદકમાં ગળ્યું, એમ આપણું મન પણ રસોઈની અંદર નાખેલા જે મસાલા છે એ બધા મસાલા સમરસ બની જાય, અને પછી જમવાની કઈ મજા આવે, સ્વાદિષ્ટ. પણ અલાવાનું રહી ગયું હોય ને, કઈક એક બાજુ ચોટી ગયું હોય ને, તો ક્યાંક ખારું લાગશે, ક્યાંક તીખું લાગશે, ક્યાંક મોડું લાગશે, ક્યાંક ધોરવું હશે, ક્યાંક અડધર વારવું હશે, જોવું નહીં ગમે. જીવનને પરમાત્મા જેમ સર્વત્ર સર્વમાં છે, એમ જીવનને પણ આપણા પોતામાં પરમાત્માને એવી રીતે સમરસ બનાવીએ કે આપણને આપણું પોતાનું સ્વરૂપ, આપણું પોતાનું જીવન આપણને ગમે, કે હાશ જીવવાનો આનંદ આવે છે, જીવનમાં રસ પડે છે. પણ મનની અંદર ક્લેશ ના આવે, કંટાળો ના આવે, કંઈક ચીડ અને આવેશમાં મૃત્યુને યાદ ના કરી લઈએ. સાહજિક અવસ્થામાં યાદ થાય તો જ્ઞાન છે, પણ અકળામણની અંદર મૃત્યુ યાદ આવે ને ત્યારે આત્મહત્યા બની જાય છે. પણ સમજણ પૂર્વક નું મૃત્યુ આવે તેનું નામ સમાધિ થઈ જાય. પ્રેમથી, સંતોષથી, શાંતિથી મૃત્યુને વિચારીએ, મૃત્યુને જોઈએ, અને એના વડે આપણી જાતને આપણે સંભાળી લઈએ, સમજાવી લઈએ, એનું નામ સમાધિ. તો મૃત્યુને માટે પણ માણસના જીવનની અંદર એવી તૈયારી હોય કે એને સમજાય. તો આ બધું સદગુરુ સુધી પહોંચીએ, સદગુરુને પામીએ, સદગુરુને આપણા જીવનમાં ઉતારીએ, ત્યારે જ આ વસ્તુ મળે. વિચાર કરતા વસ્તુ મળે, સમજો સમજણમાં સોઈ, સમજણ એનું નામ. ગુરુજીએ સમજણ આપી, સમજાવ્યા રે, એ જય મહારાજની સમજણ છે. અને સાચી સમજણ એટલે પંડિતોની ભાષામાં ગઈ કહીએ તો જ્ઞાન, અને આપણે સાદી રીતે સમજવું હોય સમજણ પડી. આપણે બધા કઈ વિદ્વાનો નથી, આપણે સમજાયું, અમને ગુરુ મહારાજે કઈક સમજણ આપીને સમજાયું છે, એનું નામ છે સાચી સમજ. તો વિદિત વિશ્વ વિભુ આપ સર્વત્ર સર્વ સૃષ્ટિના વિભુ છો, આપ પરમ તત્વ છો, તો એ વિભુ સ્વરૂપે આપ સર્વત્ર છો, દરેક ખૂણે ખૂણે, પહાડ વન જંગલ વનસ્પતિ સર્વતમાં આપ જ છો, સૃષ્ટિના કોઈ પણ છેડે કોઈ પણ ખૂણે ભગવાન જય મહારાજ સિવાય કશું છે જ નહીં. અને જય મહારાજ ન હોય, ઈશ્વર ન હોય, વિભુ ન હોય, ત્યાં કશું હોય જ ન શકે. દરિયાના ઊંડા તળિયાની અંદર પણ એ વિભુ તરીકે ત્યાં બિરાજેલા છે. કેમ? વિદિત વિશ્વ વિભુ, જેને આખા વિશ્વનું વિદિતપણું ભાન જ્ઞાન છે, સમજણ છે, અને એનું પોતે જ સ્વરૂપ છે, અને એ પોતાનું જ સ્વરૂપ સર્વત્ર જોયા કરે. શિવમ ઈશ્વરમ, જેની કલ્યાણ, શિવ નામ કલ્યાણકારી દ્રષ્ટિ હોય, જેને કલ્યાણકારી ઈશ્વરના સ્વરૂપને આત્મસાત કરી દીધું છે, પોતે જ શિવ સ્વરૂપ છે. અને ઈશ્વરમ આપણા સૌના ઈશ્વર પરમાત્મા છે. પરમાત્માના ઐશ્વર્યને ખૂબ સમજણ પૂર્વક સાચી દ્રષ્ટિથી જોઈએ ને તો જ દેખાય. ભગવાને અર્જુનને કહ્યું કે મારું વિરાટ સ્વરૂપ જોવું છે. દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ચિમે યોગમે ઈશ્વરમ, તારા ચર્મ ચક્ષુથી તું નહીં જોઈ શકું, એને દિવ્ય જ્ઞાન આપું છું. ત્યારે જ વિરાટ ની અંદર, આ વિશ્વની અંદર વિભુ પરમાત્માના બધે દર્શન થાય, દરેકને થાય દર્શન, પરમાત્માનો સાક્ષાત્કાર થાય. એકવાર રામસુખદાસજી મહારાજની સ્વામીની ના આવા સત્સંગમાં વહેલી સવારે બિકાનેરમાં ગયા હતા, અને એમણે સત્સંગની અંદર વહેલી સવારે 4 વાગે વાત કરતા કે ભગવાન કા દર્શન હોતા હૈ, પણ એને ભગવાનના દર્શન કરવા માટે આ રીતે આપણી તૈયારી હોવી જોઈએ. એક યુવાન ઉભો થયો કે સ્વામીજી આપ જો કહેંગે મેં કરુંગા, મુજે ભગવાન કા દર્શન કરાવો. સ્વામીજી કહ્યું તેરે સે નહીં હો સકતા હૈ, તું બેઠ જા, તું જોવાની કે આવેશ મેં હૈ, નહીં મેં કુછ નહીં, આપ જો કહેંગે મેં આજ્ઞા કા પાલન કરુંગા, મારે ભગવાનના દર્શન કરવા જ છે, તમે મને દર્શન કરાવો. તું બેઠ જા, અભી તું બાલક હૈ, બચ્ચા હૈ, નહીં બસ હું દર્શન ભગવાનના દર્શન કરાવ, નહીં જોઉં અહીંયાથી. અચ્છા માનેગા, કરેગા, હમ જો કહે સબ કરના પડેગા, તભી જાકે ભગવાન કા દર્શન વિભુ કે રૂપ મેં સભી જગે હોગા, કે જી આપ આજ્ઞા કરો. તો યહાં સે નિકલને કે બાદ માર્ગ મેં જો મિલે વો સબકો પ્રણામ કરતે કરતે જાના, જો મિલે ઉસકો કે તમારા કુત્તા રાસ્તે તો કુત્તે કો ભી પ્રણામ કર લો, આગે ગધા ભી મિલેગા, ગધે કો ભી પ્રણામ કરના પડેગા. એ તેરે નહીં, વો તો નહીં હો સકતા, હમને પહેલે કહા થા તું બેઠ જા, તેરા કામ નહીં. હમને તો પહેલે સે કહા થા તેરે સે નહીં હો સકતા હૈ, હઠ ક્યો કિયા તેને, જા જો મિલે, કુત્તા મિલે, કુલ્લે બિલ્લી, બિલ્લી ઉંદર ચૂહા જો મિલે, સબકો દંડવત કરતે કરતે જા. મારે લોગ દેખેંગે તો મુજે પાગલ મૂરખ કહેંગે, તો મૂરખ તો હોના હી હૈ. તો પરમાત્માને વિશ્વ વિભૂમ તરીકે દર્શન કરવા હોય તો એ સાચી સમજણ. ભગવાને અર્જુનને દર્શન કરાવ્યા, તેમને દર્શન કરાવ્યા છે. જેની જોડે લડવાનું તું બધાને પોતાના ભગવાનના શરીરમાં બતાવ્યા. દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણમ તથા અન્ય નપિયોધવીરા, આ બધાના સ્વરૂપમાં ભગવાનની અંદર જ બતાવ્યા. ઓ ભગવાન હું તો તમને, પણ અમારા મારા દુશ્મન તો દુશ્મન માનવાના નહીં, કે જેને જેની સાથે લડજે, સામે પક્ષે ઉભા હતા શત્રુના પક્ષે, એ બધા ભગવાનના વિરાટ સ્વરૂપમાં દર્શન થયા. અને ત્યાં ભેદ દ્રષ્ટિ હોય તો અર્જુનને પગે લાગવાનું મન થશે, તમે શાના ભગવાન એમ કહીને ઉભા રહેશો, કૂતરામાં શાના ભગવાન, ગધેડામાં શાના ભગવાન, તો ગધેડું. દ્રષ્ટિ જ્યાં સુધી ન બદલાય, સમજણ પૂર્વક ની સાચા જ્ઞાનની દ્રષ્ટિ ન બદલાય ને ત્યાં સુધી આખા સૃષ્ટિની અંદર ભગવાન વિશ્વ વિભૂમ હોવા છતાં એના દર્શન ના થાય. વિશ્વ વિભૂ છે, સમસ્ત જગતનો વૈભવ એમની પાસે છે, અને સૃષ્ટિનું ઐશ્વર્ય બધું એમનું જ છે, પોતે જ એના માલિક છે, સ્વરૂપ જ છે. પણ ના, એ તો એ કેવી રીતે સમજાય? બસ જય મહારાજના સ્વરૂપની અંદર આપણને આ દર્શન થાય. જે સેવાના પ્રકલ્પ છે એની અંદર પણ સેવા અર્થે જે કોઈ આવ્યા છે એ બધામાં જય મહારાજ જ બિરાજેલા છે. હું કોઈ વ્યક્તિની સેવા નથી કરતો, કોઈ ગામડાની સેવા, કોઈ કોઈ સ્ત્રી કે પુરુષની સેવા નથી કરતો, પણ એનામાં બિરાજેલા જય મહારાજ છે ને એની સેવા કરું છું. આ છે વિશ્વ વિભૂમ, શિવમ ઈશ્વરમ, કલ્યાણ એની અંદર છે. અને જ્યાં કલ્યાણ છે ત્યાં જ ઈશ્વર છે. શિવમ એટલે કલ્યાણ. તો એ મારા ઈષ્ટદેવ છે અને એ સ્વરૂપની અંદર મારે ભળવું છે. જેવી દ્રષ્ટિ આપશે એ પ્રમાણે જ મારે કરવું છે. તમે જે ઓચરશો પૂરમાં તે આવી ઠરશે ઉરમાં, પછી મળી રહેવું મહાનુરમાં. દર્શન કરતા, કઈ સેવા કરતા કરતા પણ એમાં ભગવાનના દર્શન થાય. એકનાથ ગંગાજળ ગધેડાને પાયું પાણી, તો એની અંદર શિવના દર્શન થયા. છતાં રામેશ્વર પહોંચ્યા પછી બધાએ ગંગાજળ ભગવાનની શિવ ઉપર અભિષેક કર્યો, તો એકનાથને મનની અંદર થોડો ખેદ થયો, અરે મારું ગંગાજળ રસ્તામાં એ કરી દીધું, હું ના પહોંચ્યો ભગવાન સુધી. ભગવાન શિવે પ્રત્યક્ષ થઈને કહ્યું કે એકનાથ જરાય દુખી થઈશ નહીં, તારું એ ગંગાજળ ત્યાં આગળ ગધેડાના સ્વરૂપે મેં જ સ્વીકાર કર્યો છે. કહો પછી સ્વામીજી કે ગધેડાને પગે લાગવું પડે કે પગે લગાતું હશે? શંકા, દ્રઢ વિશ્વાસ નહીં. જેને ગુરુજી નો હોય દ્રઢ વિશ્વાસ, શ્રી ગુરુ નારાયણ પરમાત્મા એને મળશે. પણ ગુરુના વેણનો રાખો વિશ્વાસ કે આપણામાં આવીને બેઠા છે. જય મહારાજ કહ્યું કે હું સર્વત્ર છું, ચરાચર વ્યાપક છું, હું ચૈતન્યમ શિશુ મધ્ય એમ કહ્યું, મારા હૃદય કમળ વચ્ચે રહો છો એમ કે, પણ દ્રઢ વિશ્વાસ નથી. દગી જઈએ છીએ અને ક્યારેક ક્યારેક અંદર બેઠેલા જય મહારાજ ને ભૂલી જઈને કઈક ખોટા માર્ગે પણ ચડી જઈએ છીએ. દ્રઢતા નથી. જય મહારાજ નું સ્વરૂપ આપણા પોતામાં જ રહેલું છે, પાકી દ્રઢતા હોય ને તો ખોટા રસ્તે કુમાર્ગે જવાય જ નહીં. વિદિત વિશ્વ વિભૂમ, મારા પરમાત્મા, મારા જય મહારાજ સમસ્ત સૃષ્ટિનું વૈભવ વિભૂ તત્વ છે, વૈભવ છે. સમગ્ર સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ કરવા વાળા ઈશ્વર સ્વયં પોતે છે. વિદિત વિશ્વ વિભૂમ શિવમ ઈશ્વરમ, કલ્યાણકારી ઈશ્વર છે અને એ પ્રાપ્ત કર્યા છે. અને આપ છો, આ સ્તુતિ કરતા કેવો હશે કે જેને જય મહારાજના વિગ્રહમાં આટલા મોટા દર્શન થયા હશે? આ મોટું આશ્ચર્ય છે. ભલે આપણે રોજ દર્શન કરતા આઈએ, પણ તત્વ દર્શન જેને કહેવાય એનું નામ છે. સમગ્ર સૃષ્ટિનું જે મૂળ તત્વ છે એનું દર્શન થાય ત્યારે એનું નામ તત્વ દર્શન કહેવાય. અને જ્યાં ગમે તે કરતા આઈએ પણ આખું બધું દેખાયા કરે, મન એમાં ભટક્યા કરે, આવેગ ને આવેશમાં આવે ને, તો તત્વના દર્શન ન થાય. પરમાત્મા સ્વયં તત્વ છે, ગુરુ તત્વ છે, ગુરુ ભગવાન છે, પરમ તત્વ છે, અને એનું દર્શન થાય એના માટે નિત્ય પ્રાર્થના કરીએ. જય મહારાજ, અમારી પર કૃપા દ્રષ્ટિ કરજો, અમને આ પ્રસાદી જરૂર આપજો, એના વડે અમે કૃતાર્થ થઈએ, પાવન થઈએ. જય મહારાજ.